તારીખ 17/3/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 537 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 102.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 537. શ્રી સત્પુરુષોને નમસ્કાર. શ્રી સ્તંભતીર્થવાસી મુમુક્ષુજનો પ્રત્યે, સ્તંભતીર્થ મને ખંભાત, ખંભાતનું નામ સ્તંભતીર્થ છે. મોહમયી ભૂમિથી ના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતી કે મુમુક્ષુ અંબાલાલનું લખેલ પત્ર એ આજે પ્રાપ્ત થયું છે. કૃષ્ણદાસને ચિત્તની વ્યગ્રતા જોઈને તમારા સૌના મનમાં ખેદ રહે છે તેમ બનવું સ્વાભાવિક છે. કોઈ પ્રસંગવશાત કૃષ્ણદાસભાઈ કરીને મુમુક્ષુ છે, તેમના પરિણામમાં આકુલતા રહેતી હશે, પણ તેમ બનવું સ્વાભાવિક છે. પ્રસંગને કારણે એમ બનવા યોગ્ય છે. કોઈ પ્રસંગ બના હોગા એસા તો કોઈ ઉસકે હિસાબ સે શોક હોતા ખેદ રહેતા હોગા, હા, એસકા કોઈ ઇસકા લડકા કા દેહાવસાન હુઆ હોગા, ઉનકો દુઃખ હોતા હુઆ, વનમાં સ્વાભાવિક હૈ, એસા હોના સંસાર મેં સ્વાભાવિક હૈ. જો બને તો યોગ વાશિષ્ઠ ગ્રંથ ત્રીજા પ્રકરણથી તેમને વંચાવશો અથવા શ્રવણ કરાવશો. એ વૈરાગ્ય પ્રકરણ છે. યોગ વાશિષ્ઠનું ત્રીજું પ્રકરણ છે એ વૈરાગ્ય પ્રકરણ છે. રામચંદ્રજી જ્યારે યુવાનીમાં પ્રવેશ કરે છે 16મા વર્ષે, ત્યારે ખૂબ વૈરાગ્ય હતો એમનું, કેમ કે આ જન્મથી જ્ઞાની હતા. એટલો બધો વૈરાગ્ય હતો કે એ પોતે દીક્ષા લેવાના વિચાર કરતા હતા. એક બાજુ એમના સગાઈની વાતો ચાલતી હતી, રાજ્યાભિષેકની વાતો ચાલતી હતી, તો બીજી બાજુ એમનો વૈરાગ્ય વધતો હતો. ત્યાં તો એટલી બધી વાત આવે છે કે એમને ખાવા પીવામાંથી રસ ઉડી ગયો હતો, પરિણામે શરીરનું વજન ઘટી ગયું હતું, દુબળા પડી ગયા હતા રામચંદ્રજી વૈરાગ્યને કારણે. માત્ર રામચંદ્રજી દુબળા નહોતા પડી ગયા, પણ એમનું દુબળું શરીર જોઈને એમની સેવામાં જે અનુચરો હતા એ દુબળા પડી ગયા હતા. અરે રે, આ રાજકુમારને શું થઈ ગયું છે, આપણા પ્રિય રાજકુમારને શું થયું છે. બહુ પ્રિય હતા એ કુટુંબમાં, સમાજમાં, રાજમાં, નોકરોમાં બહુ પ્રિય વ્યક્તિ હતા. એ જાતનું કોઈ પુણ્ય હતું કે ખૂબ જ એમની લોકપ્રિયતા ખૂબ હતી. આજે પણ રામરાજ્ય કહેવાય છે. તો એમની ઉદાસીનતા, એમનો વૈરાગ્ય અને એના એની અસર જે શરીર ઉપર થઈ, એની અસર નોકરો ઉપર થયેલી, એ લોકો દુબળા પડી ગયેલા. શાસ્ત્રમાં એવું વર્ણન આવે છે. પછી એ લોકોએ દશરથ રાજાને ફરિયાદ કરી કે ગમે તેમ હોય પણ કેટલાક મહિનાથી રામચંદ્રજી ઉદાસ ઉદાસ ફરે છે, અને ગમે તે કારણ બન્યું હોય, કંઈ સમજાતું નથી, કોઈને વાત કરતા નથી, બહુ બોલતા નથી કોઈની સાથે, તો કંઈક આપણે ઊંડા ઉતરીને તપાસ કરવી જોઈએ કે આમ કેમ થઈ ગયું છે. એમનું શરીર જોઈને અમને લોકો સહન નથી કરી શકતા. પછી એમણે એમના ગુરુ વશિષ્ઠ ગુરુને બોલાવ્યા અને એમને કહ્યું કે આ રામચંદ્રજીને આ પ્રમાણે છે, તમે જરા એની સાથે વાત કરીને નક્કી તો કરો કે શું કારણ છે. ત્યારે રામચંદ્રજીને એ ઉપદેશ આપે છે, જો તમે યુવાન થયા છો, તમારા માટે કોઈ સારી રાજકન્યા છે, પરણાવીશું, તમારો રાજ્યાભિષેક કરવામાં આવશે, તમારે આ બધું સંભાળવું જોઈએ, એ અંગે તમારી થોડી તૈયારી કરવી જોઈએ. એની સામે રામચંદ્રજી જે વૈરાગ્યથી ઉત્તર આપે છે, બહુ વૈરાગ્યથી ઉત્તર આપે છે કે તમે તો મારા ગુરુ છો, તમે જ મને વિરક્તતા સમજાવી છે, તમે જ મને આ બધું જ્ઞાન આપ્યું છે, ને હવે તમે મને કેમ આપ્યું, તમે ઉલટી વાત કરો છો, એવા સરસ ઉત્તર આપે છે. એ વૈરાગ્ય પ્રકરણ વાંચવા જેવું છે, બહુ સારું વૈરાગ્યનું પ્રકરણ છે. એ ત્રીજું પ્રકરણ યોગ વાશિષ્ઠમાં છે, એમાં વશિષ્ઠ ઋષિ અને રામચંદ્રજીના વૈરાગ્ય સંબંધીના ડાયલોગ બહુ સારા આવે છે. તેમને યોગ વાશિષ્ઠ ગ્રંથ ત્રીજા પ્રકરણથી વંચાવશો અથવા શ્રવણ કરાવશો, પોતે ન વાંચવામાં ઉપયોગ લાગે તો એને સંભળાવજો. અને એકદમ બહુ ઉદાસીનતા બતાવી છે રામચંદ્રજીને, એવા પ્રકરણ ઓછા જોવા મળે, એવું સરસ પ્રકરણ છે, બહુ સારું પ્રકરણ છે, મેં વાંચેલું છે. અને પ્રવૃત્તિ ક્ષેત્રથી જેમ અવકાશ મળે એટલે નિવૃત્તિ ક્ષેત્રમાં જવાય તથા સત્સંગ થાય તેમ કરશો, અને સત્સંગમાં એમને રાખજો, બને તો નિવૃત્તિ ક્ષેત્રમાં સત્સંગ થાય તો વધારે સારું. દિવસના ભાગમાં તેઓ વધારે વખત અવકાશ લેવાનું બને તેટલો લક્ષ્ય રાખવો યોગ્ય છે. આખા દિવસમાં સત્સંગ વધારે રહે એ ધ્યાનમાં રાખજો. સમાગમની ઈચ્છા સો મુમુક્ષુ ભાઈઓની છે એમ લખ્યું, તે વિશે વિચારીશ. પોતાના સમાગમ માટે પૂછાવડ આવ્યો છે કે આપનો હવે સમાગમ અમને ક્યારે મળશે, તો કે એ વિશે હું વિચારીશ. માગસર મહિનાના છેલ્લા ભાગમાં કે પોષ મહિનાના આરંભમાં ઘણું કરીને તેઓ યોગ થવો સંભવે છે. કાર્તક મહિનામાં પત્ર લખે છે, બીજા કે ત્રીજા મહિનામાં કદાચ સમાગમ થશે. કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગ્ય છે. વિક્ષેપ એટલે ડિસ્ટર્બન્સ જે ઊભો થયો છે, માનસિક અથવા માનસિક જેને આપણે તણાવ કહીએ છીએ, એ નિવૃત્તિ કરવા યોગ્ય છે, એટલે એ કાઢી નાખવા જેવું છે. કૃષ્ણદાસે ચિત્તમાંથી ચિંતા છે એ છોડી દેવા યોગ્ય છે, કેમ કે મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. શું પહેલી વાત કરી છે, અહીંથી પત્રની શરૂઆત કરે છે. મુમુક્ષુ જીવ એટલે વિચારવાન જીવ, મુમુક્ષુ જીવનો બીજો અર્થ કર્યો છે એમણે, કે જેમની વિચાર દશા બહુ સારી છે અથવા આત્મકલ્યાણનો વિચાર જેને રહ્યા કરે છે એ મુમુક્ષુ જીવ છે અને એ વિચારવાન જીવ છે. બાકીના જીવો અવિચારી છે એમ લેવું. મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારમાં અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. કોઈ ભયથી એને ડરવા જેવું નથી. એક અજ્ઞાન રૂપનો ભય રાખવો કે જે અજ્ઞાનને કારણે પોતાને નુકસાન થઈ રહ્યું છે, પારમાર્થિક નુકસાન થઈ રહ્યું છે. ભય તો ક્યાં લાગે છે, કે જ્યાં જ્યાં સંસારમાં નુકસાન થવાની પરિસ્થિતિ દેખાય છે, નુકસાન થવાની શંકા પડે છે ત્યાં ભય લાગે છે. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, ત્યાં ભય, સંતાપ એટલે ભય ઉત્પન્ન થાય છે. ક્યાં એવું બને છે કે જ્યાં પોતાનું મમત્વ છે ત્યાં, જે પદાર્થ ઉપર મમત્વ છે તે પદાર્થ સંબંધી ચિંતા અને ભયની ઉત્પત્તિ થયા કરે. તો સંસાર કા ભય નીકળ જાય. તો અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય નહીં હોવો જોઈએ મુમુક્ષુને, કેમ કે અજ્ઞાનને લઈને અધોગતિ થવાની છે. તિરિંજ ગતિ વગેરે અધોગતિમાં ક્યારે અજ્ઞાન થઈ જશે, તો એનો ભય લાગવો જોઈએ. બીજો ભય એને હોવો જ ન જોઈએ. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી, એટલે અજ્ઞાનનો નાશ ઈચ્છવો, એ રૂપ જે ઈચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય ને. એટલે સંસારના પદાર્થની ઈચ્છા ન હોય એમ કે છે. સામાન્ય રીતે માણસને ઈચ્છાનું લિસ્ટ પૂરું નથી થતું. રાજાના ઘરમાં પૂછો તો એને મોટું લાંબુ લિસ્ટ હોય છે, આ મગાવો ને તે મગાવો, આ લાવો ને તે લાવો, લાવો લાવો ને લાવો, એ વસ્તુ ચાલુ રહે છે. ત્યારે શું કહે છે કે એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એવી એક ઈચ્છા હોય કોને, મુમુક્ષુ જીવને. તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા ન હોય, એટલે કે બીજી કોઈ મારે જરૂરની ચીજ નથી એને એમ લાગવું જોઈએ. મારે શું જરૂર છે, કોઈ પણ ચીજ વગર મારે ચાલી શકે છે. અજ્ઞાન ટાળવું છે મારે, એક અજ્ઞાન મારું ટળી જવું જોઈએ, બાકી ગમે તેમ ચાલશે મને, મને કોઈ અનુકૂળતા પ્રતિકૂળતાની મુખ્યતા નથી, એમ કહેવાનો અર્થ છે. અને પૂર્વકર્મના બળે તેવો કોઈ ઉદય હોય પ્રતિકૂળતાનો, તો પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગ્રહ છે, સમસ્ત લોક દુઃખે કરીને આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે, એવો વિચાર નિશ્ચય રૂપ જ વર્તે છે. શું કહે છે કે મુમુક્ષુ જીવને એવો એક નિશ્ચય, બળવાન નિશ્ચય હોય છે કે આ સંસાર છે એ કારાગ્રહ જેવો છે, એટલે જેલ, કારાગ્રહ એટલે જેલ. જેલમાં જેમ કેદી પરતંત્ર છે, એમ આ સંસારમાં સંસારી જીવ પરતંત્ર છે, એની ઈચ્છા પ્રમાણે કરી નથી શકતો. એક તો શરીરનું બંધન છે, તો શરીર જેટલું કામ આપે એથી વધારે આગળ જઈ શકે નહીં. ખાવું પીવું, આરામ લેવો, નિંદ્રા લેવી ફરજિયાત છે, અને બીમારી આવે તો એથી પણ કામ કરવાની શક્તિ છે એ ઘટી જાય છે. બીમારી હોય એક એ બંધન છે. બીજું કે કુટુંબમાં પરતંત્ર છે, ઈચ્છા પ્રમાણે વર્તી શકતો નથી. જે સાથે રહેનારા છે એની ઈચ્છાને પણ એને અનુકૂળ રહેવું પડે છે, પોતાની ઈચ્છા પ્રમાણે નથી પ્રવર્તી શકતો. એટલે આ સંસાર છે એ કારાગ્રહ સમાન છે, એક જાતનું કેદખાનું છે. પ્રતિબંધ પોતાનો મોહ છે, પણ પોતાનો મોહ ઓછો હોય તોય તે કેટલીક પરિસ્થિતિને અનુસરવું પડે છે ને. પોતાનો મોહ છે એ તો છે જ, અહીંયા બંધન એટલા માટે લીધું, અહીંયા કારાગ્રહ શબ્દનું વિવેચન ચાલે છે. કારાગ્રહ એટલે શું કે જેલ. જેલમાં શું હોય કે કેદીની પાસે કામ કરાવો, એમ આ આ જીવ પાસે પણ કામ કરાવે છે કે નહીં બધા. હા, 7 કલાક 8 કલાકની મજૂરી રોજ ખરી કે નહીં, 10 કલાકની જે કરતા હોય કે નહીં. શું જેમ સવાર પડે અને બળદને ગાડે જોડે, એમ આમ આને પણ સવારથી કામે લગાડી દે છે કે નથી લગાડી દેતા. કેદીને જેમ કામે લગાડે એમ કામે લગાડી દે છે, શું થાય છે? એટલે વિચારવાન જીવને શું ચિત્તમાં એવું સદાય રહે છે કે આ એક સંસાર છે, કારાગ્રહ છે, આખો લોક, સમસ્ત લોક એટલે આખું જગત દુઃખે કરીને આર્ત ધ્યાનમાં પડેલું છે, બધા આર્ત ધ્યાનમાં છે ને બધા દુઃખમાં છે. આ તો હજી એટલી કોઈ સંપત્તિ નથી, પણ દેવલોકમાં ત્યાં પણ આર્ત ધ્યાન તીવ્ર છે. દેવલોકના દેવો પાસે તો અહીંના શ્રીમંત માણસો ભિખારી જેવા લાગે, કેમ કે એને તો મોજડીમાં રત્નો જડેલા હોય, કેમ કે ત્યાં રળવા જવું પડતું નથી, કમાવા નથી જવું પડતું, એ પુણ્ય યોગે એમને સંપત્તિ હોય છે. છતાંય તે આર્ત ધ્યાન ઘણું હોય છે, કેમ કે ત્યાં પણ ઊંચા નીચા પુણ્યવાળા દેવો હોય છે, તો ઉપરવાળાને એ જોવે અને અંદરમાં થાય કે મને આવવું નથી, મારે આવવું હોય તો સારું, મને આવવું નથી, મને અહીંયા મને એવું હોય તો સારું. અહીંયા પણ એમ જ થાય છે ને, બીજાનું જોઈને એ લેવાનું મન થાય, જોઈએ એ જોઈએ એ જોઈએ. આખું જગત દુઃખે કરીને આર્ત છે, આર્ત એટલે દુઃખી છે, આકુળતા વાળા પરિણામ છે, ભયથી આકુળ છે, બધાને ભય રહેલો છે, મૃત્યુનો ભય, અનિત્યતાનો ભય, રોગનો ભય, લૂંટવાનો ચોરીનો લૂંટનો ભય, સાથે બધા ભયો અનેક પ્રકારના રહ્યા છે, ભયથી આકુળ છે, અને રાગદ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે. એટલા બધા રાગદ્વેષ થયા કરે છે જીવને. આજે હોળીનો દિવસ છે ને, રાગદ્વેષની હોળી અંદર ચાલુ હોય છે, એમ કે છે, સળગે બળે છે અંદર. એવી જગતના જીવની સ્થિતિ છે. એવો વિચાર નિશ્ચય રૂપ જ વર્તે છે, એવો નિર્ણય હોય છે વિચારવાન જીવને, મુમુક્ષુ જીવને, કે આ સંસારમાં ક્યાંય કોઈને સુખ નથી, અને એમાંથી સુખ લેવાનો અભિપ્રાય એ આ જીવનું અવિચારીપણું છે. મુમુક્ષુ એટલે વિચારવાન જીવને એવું હોય નહીં. અને જ્ઞાન પ્રાપ્તિનો કોઈ અંતરાય છે? પોતાને જ્ઞાનની પ્રાપ્તિ નથી, અને પોતાના જ મોહથી ઊભા કરેલા આવરણને લઈને અંતરાય છે. જ્ઞાન પ્રાપ્તિ કેમ નથી? કે પોતે જ અજ્ઞાનનું આવરણ ઉત્પન્ન કર્યું છે, અથવા પોતે જ પોતાના નથી એવા બીજા પદાર્થોને વિશે, સચેત અચેત બીજા પદાર્થોને વિશે પોતાપણું કરીને આત્મામાં આવરણ ઊભું કરેલું છે. આત્માને આવરણ ઊભું કર્યું છે જ્ઞાન પ્રાપ્તિમાં, એ પરમા પોતાપણું કરીને કરેલું છે. જ્ઞાન પ્રાપ્તિનો અંતરાય છે, માટે તે કારાગ્રહરૂપ સંસાર મને ભયનો હેતુ છે, અને લોકનો પ્રસંગ કરવા જેવો નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે. જુઓ, અંતરાય છે માટે કારાગૃહરૂપ સંસાર મને ભયનો હેતુ છે, ભવભ્રમણનો ભય મુમુક્ષુને રહે છે, અને તેથી તે લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી એમ સમજે. અસત્સંગ છે ને, અસત્સંગ અને કુસંગ છે, ક્યાંય એવું લોકોના સંગમાં જવા જેવું નથી. કરવો તો સત્સંગ કરવો, બાકી અસત્સંગને કુસંગ કરવા જેવો નથી. લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે, અને એનાથી ડરે છે, કારણ કે એવો આ પ્રસંગ આવી પડે, લોકોની વચ્ચે જવું પડે, આવવું પડે પ્રસંગે, તો એને ભય થાય છે કે કાંઈ હું અમારાને નુકસાન કરી બેસું નહીં, ક્યાંય રસ લઈને નુકસાન કરી બેસું નહીં. જાગૃતિ રહે છે એવા પ્રસંગમાં. મહાત્મા શ્રી તીર્થંકરે નિર્ગ્રંથને પ્રાપ્ત પરિસહ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. નિર્ગ્રંથ એટલે ભાવલિંગી સાધુ. તીર્થંકર દેવે સાધુઓને જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશની અંદર ફરી ફરીને એવો ઉપદેશ આપ્યો છે કે જે કાંઈ પરિસહ પડે એને સહન કરવો, સમભાવે સહન કરવો. પરિસહ એટલે શું? કુદરતથી ઉત્પન્ન થયેલી પ્રતિકૂળતા. શરીરમાં રોગ આવે તો પરિસર છે, ઠંડી તીવ્ર પડે સાધુ કપડાં પહેરતા નથી, ગરમી તીવ્ર પડે, વરસાદ દિવસો સુધી ધોધમાર પીડ્યા કરે, કંઈ ઘરે કોઈના ઘરમાં રહેતા નથી, જંગલમાં રહેતા હોય, કોઈ આશ્રિત છે નહીં, કોઈ પણ પ્રકાર દુકાળ પડે, શું આહાર પાણીનો યોગ ન થાય, માગે તો નહીં કોઈની પાસે, લોકોને પોતાને ખાવાનું હોય બીજાને શું ખવડાવે. તો એવો જે કોઈ પરિસર, 22 પ્રકારના પરિસર લીધા છે, એ પરિસરને સમભાવે સહન કરવો એવો તીર્થંકર દેવે નિગ્રંથોને પણ ઉપદેશ કર્યો છે. તે પરિસરનું સ્વરૂપ પ્રતિપાદન કરતા 22 પ્રકારના પરિસર લીધા છે. પરિસર અને ઉપસર્ગ બંને પ્રતિકૂળતા છે, પણ ઉપસર્ગ છે એ મનુષ્ય કૃત હોય છે, દેવ કૃત પણ હોય છે, અને તિર્યંચ કૃત પણ હોય છે. ત્રણ પ્રકારે જે પ્રતિકૂળતાઓ ઉત્પન્ન કરવામાં આવે એને ઉપસર્ગ કહે છે, અને કુદરતથી ઉત્પન્ન થાય એને પરિસર કહે છે. તે પરિસરનું સ્વરૂપ પ્રતિપાદન કરતા અજ્ઞાન પરિસર અને દર્શન પરિસર એવા બે પરિસર પ્રતિપાદન કર્યા છે. હવે 22 પરિસરમાં બે પરિસરનું નામ છે, અજ્ઞાન પરિસર અને દર્શન પરિસર. જ્ઞાનની અપ્રાપ્તિને લઈને થતું આર્ત ધ્યાન અને શ્રદ્ધાની અપ્રાપ્તિને લઈને થતું જે આર્ત ધ્યાન એને અજ્ઞાન પરિસર અને દર્શન પરિસર કહેવામાં આવ્યા છે. પોતાને પ્રાપ્ત કરવાની ઘણી ભાવના છે પણ પ્રાપ્ત થતું નથી, એનું દુઃખ ઊભું થાય છે, એની વેદના આવે છે, એને પણ પરિસર કહેવામાં આવે છે. એ પરિસરોનું પ્રતિપાદન કરતા અજ્ઞાન પરિસર અને દર્શન પરિસર એવા બે પરિસર પ્રતિપાદન કર્યા છે કે કોઈ ઉદયયોગનું બળવાન પણ હોય અને સત્સંગ તથા સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ન ચાલી શકતી હોય, મૂંઝવણ આવી જતી હોય તો પણ ધીરજ રાખવી અને સત્સંગ સત્પુરુષનો યોગ વિશેષ વિશેષ કરીને આરાધવો. શું કહે છે આ? જરા મુમુક્ષુ જીવને સમજવા જેવો વિષય આવ્યો છે. જ્ઞાન પ્રાપ્તિ ન થતી હોય, જ્ઞાન પ્રાપ્તિની ભાવના ઘણી હોય પણ જ્ઞાન પ્રાપ્તિ ન થતી હોય તો કોઈ ઉદયયોગનું બળવાન પણ હોય, સામે એવો ઉદય પણ બળવાન ઉદય હોય, જોરદાર ઉદય હોય, આ બાજુ સત્સંગ અને સત્પુરુષનો યોગ પણ હોય, છતાં જીવને અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ન ચાલતી હોય. અજ્ઞાનના કારણો શું? બીજા પદાર્થમાં જે પોતાપણાનો પ્રતિબંધ છે એ પ્રતિબંધ ટાળવાની હિંમત ન ચાલતી હોય, શું આવી પણ પરિસ્થિતિ બને છે અને મૂંઝવણ આવી જતી હોય, એને કારણે અંદરમાં મૂંઝવણ થતી હોય એને અજ્ઞાન પરિસર અને દર્શન પરિસર કહેવામાં આવે છે. અજ્ઞાન ટાળવું છે ને ટળતું નથી, જ્ઞાન પ્રાપ્તિ થતી નથી, અને પોતાને અજ્ઞાન વર્ત્યા કરે છે એમાં ઉદયની પણ કેટલીક પરિસ્થિતિ વિચિત્ર છે અને પોતાનો પણ પ્રતિબંધ છે એ ઊભો છે, એને કારણે હિંમતથી આગળ વધી શકતો નથી, તોડફોડ કરીને જોર છે, પોતાના પ્રતિબંધને છોડતો નથી. તોડફોડ પોતાના ભાવને છોડવો છે, તોડફોડ કરવો છે. એ તને પોતાને કેમ મોહ વર્તે છે એના પ્રત્યે, કોઈના પ્રત્યે? તારો મોહ શા માટે કોઈના પ્રત્યે છે? દર્શન મોહ અને સમ્યક જ્ઞાન બે પરસ્પર વિરુદ્ધ છે. એટલે સમ્યક જ્ઞાનમાં કોઈને પોતાપણું લાગતું નથી. પોતાપણું લાગે છે ત્યાં સુધી સમ્યક જ્ઞાન ઉત્પન્ન થતું નથી. એટલે શું છે કે પોતાનો મોહ છોડતા હિંમત ન ચાલતી હોય, પોતાનો પ્રતિબંધ છોડતા હિંમત ન ચાલતી હોય, એવા ઉદયની અંદર પરિસ્થિતિ બને છે કે પોતે હારી જાય છે. ત્યાં તો બીજા આ બધા બારના બીજા પરિષદ છે. આ અજ્ઞાન દર્શન પરિષદ તો મુમુક્ષુ ને હોય છે, કેમ કે 22 પરિષદોમાં બધી ભૂમિકાના પરિષદો આવી ગયા. શાસ્ત્રની અંદર ભેદ પ્રભેદનું વર્ણન આવે ત્યારે પરિષદ 22 પ્રકારના, પછી બધા કે નિગંતના છે એમ નથી લેવાનું. પરિષદના પ્રકાર 22 કુલ ટોટલ, પછી કોઈ ભૂમિકામાં કોઈ કેટલાક હોય, કોઈ ભૂમિકામાં કેટલાક હોય એમ જોઈ લેવું, એમ વિચારી લેવું. કિર્શન કોઈ ઉદયયુગનું બળવાનપણું હોય, એવો કોઈ ઉદય બળવાન હોય સામે, અને સત્સંગ અને સત્પુરુષનો યોગ થયા છતાં પણ જીવને અજ્ઞાનના કારણો એટલે પોતાના પ્રતિબંધો એ ટાળવામાં હિંમત ન ચાલી શકતી હોય, ડર લાગતો હોય અંદરથી, ભય લાગતો હોય, મૂંઝવણ પણ આવી જતી હોય, એને પોતા અંદરથી મૂંઝાતો કરવું શું, આ બહુ પરિસ્થિતિ ગડબડવાળી છે, શું કરવું શું કરવું શું કરવું, તો પણ ધીરજ રાખવી, આ ઉપદેશ છે. ધીરજથી કામ લેવું, ધૈર્યથી કામ લેવું, તો પણ ધીરજ રાખવી. ધીરજ રાખવી એટલે શાંતિ રાખવી, અને એવા પ્રસંગમાં સત્સંગ અને સત્પુરુષનો યોગ વિશેષ કરીને આરાધવો, સત્સંગ વધારવો એ દિવસોમાં, કેમ કે સત્સંગથી બળ આવે છે પરિણામની અંદર. તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે, તો ધીમે ધીમે અજ્ઞાન ટાળવાનો અવસર આવશે. પછી કરીશ એમ ન હોય, એનું નામ ધીરજ નથી. પછી કરીશ એનું નામ ધીરજ નથી. વર્તમાનમાં જ મારે પુરુષાર્થ કરીને મારો દોષ ટાળવો જોઈએ. અને ઉદય છે તે વાત પણ ધીરજ એવા અર્થમાં કહી નથી કે સત્સંગ સત્પુરુષના યોગે પ્રમાદ હેતુએ વિલંબ કરવો તે ધીરજ છે અને ઉદય છે એમ વાત ને, કે ભાઈ શું કરીએ, અમારે ઉદય એવો હતો ને, એટલે પછી પુરુષાર્થ નથી કરી શકતા. ઉદય એવો આવી ગયો વચ્ચે, માટે અમે કાંઈ ન કરી શક્યા, કે એ વાત ખોટી છે. ઉદયનું બાનું પણ પકડવું નહીં શું, અને ધીરજનું બાનું પણ ન પકડવું. ધીરજ રાખવી પણ ધીરજના બાને પ્રમાદ ન સેવવો એમ કે છે. તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા યોગ્ય છે, અને એ વાત પણ ભૂલવા જેવી નથી મુમુક્ષુ જીવે. એ તો બરાબર છે, પ્રસંગ પડે જે યોગ્યતા છે એ યોગ્યતાનો એ વખતે એ યોગ્યતા બરાબર ટકે છે કે પોતે નથી ટકી શકતો એ પ્રસંગે ખબર પડે. વાત તો એમ જ છે, પ્રસંગ વિના તત્વજ્ઞાનની ચર્ચા જ્યારે કરે ત્યારે તો ભલે જોરદાર ચર્ચા કરી શકે, પણ એનો કાંઈ અર્થ નથી. શું? કેમ કે એ વખતે નવરો છે, ઉદય નથી આવે. કેના જેવી વાત છે. એક માણસ લાઠીનો દાવ શીખતો હતો. એ કોઈ લાકડી લઈને મારવા આવે તો એની સાથે આપણી લાકડીનો ઉપયોગ કેવી રીતે કરવો, એટલે એકલો એકલો ઓરડામાં લાઠી ઘુમાવ્યા કરે. અને હાથે કોઈ જ્યારે મારવા આવે ને ત્યારે માર ખાઈ જાય ત્યારે એને લાઠી પડી રહી. ખરેખર એને કોઈ મારવા આવે લાકડી લઈને ત્યારે એને લાકડીનો કાંઈ ઉપયોગ કરતા એને આવડે નહીં. એ વખતે બરાબર માર ખાઈ લે, અને નવરો પડે ત્યારે પાછા લાઠી આમ આમ કર્યા કરે. એમ આપણે મુમુક્ષુ છે એ નવરા પડે એટલે શાસ્ત્ર લઈને ઉદયની ને પૂર્વકર્મની ને આત્માની ને બધી ચર્ચા કર્યા કરે, ત્યાં ઉદય પ્રસંગ આવે ત્યાં હારી જાય. એટલે લાઠી સામે મારનાર આવે ત્યારે માર ખાઈ લે, અને પાછો નબળા પડે એટલે શાસ્ત્રની ચર્ચા પાછી ચાલે. એ તો બરાબર નથી. આ હવેનો પેરેગ્રાફ છે, બહુ સરસ છે. આખા પત્રમાં આ પેરેગ્રાફ બહુ સરસ છે. શ્રી તીર્થંકરાદીએ ફરી ફરી જીવોને ઉપદેશ કયો છે, વારંવાર ઉપદેશ કયો છે, નિષ્કારણ કરુણાથી ફરી ફરીને ઉપદેશ કયો છે. શું એમ નથી કે એકવાર બોલી ગયું તમારું ધ્યાન ન રહ્યું એટલે કાંઈ નું ગયું ઉપરથી, એમ નથી. ફરી ફરીને કહે છે. શું તીર્થંકર આદિમાં ગુરુ પણ રહી લેવા, જ્ઞાનીઓ પણ રહી લેવા, એમણે ફરી ફરીને ઉપદેશ કર્યો છે. પણ જીવ દિશામૂંઢ રહેવા ઈચ્છે છે, પોતે જ કરવા માગતો નથી. દિશામૂંઢ રહેવા ઈચ્છે છે એટલે પોતાની મૂંઢતા છે, પોતાની મૂર્ખતા છે, પોતાની ભૂલ છે. પણ જીવ દિશામૂંઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં, અને ત્યાં તીર્થંકરના ઉપદેશનો ઉપાય પણ કામ કરે નહીં. પોતે ન કરવા માગે તો ઉપદેશ શું કરે? પોતાની તૈયારી હોય તો ઉપદેશને સાધન કહેવામાં આવે, નિમિત્ત કહેવામાં આવે. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે. શું? વારંવાર વજન દઈને વાત કરી છે. જો ધ્યાન રાખજે તો, જો ધ્યાન રાખજે તો, ઉદય આવશે એ વખતે ધ્યાન રાખજે તો. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે. જો બરાબર ટકી રહીએ તો મોક્ષને કાંઈ વાર નથી, સહજ મોક્ષ છે એ તો. જી આ માર્ગમાં તો એવું છે કે જો જીવ સમજે તો સહજ જ મોક્ષ છે. અને ન સમજે તો ઊંધો ચાલે, સમજે તો સવળો ચાલે, તો મોક્ષ જ છે. નહીં તો અનંત ઉપાય પણ નથી. જો પોતે સમજવા ન માગે તો અનંત ઉપાય પણ નથી. બીજા ગમે ઉપાય કરી ચૂકે નહીં, કોઈ ઉપાય નથી. બહુ સરસ પત્ર છે. અને તે સમજવું પણ કાંઈ વિકટ નથી, અને એ કાંઈ સમજવું એ કાંઈ અઘરું નથી. કેમ અઘરું નથી? કેમ કે જીવની જીવનું જે સહજ સ્વરૂપ, જે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે. આમાં આથી કંઈ લાંબી ચોડી વાત નથી. મૂળમાં પોતાનું જે સહજ સ્વરૂપ છે એ જ સમજવું છે, કોઈ પારકાની વાત નથી. એમાં તને વાંધો શું છે? પોતાનું મૂળ સ્વરૂપ સમજવામાં તને શું વાંધો પડે છે? એમ કહે છે. અને તે કોઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે તેથી સમજાય નહીં, સમજવી ન બને. કોકની વાત હોય, કોઈના પરિણામની વાત હોય તો એ કહે ત્યારે ખબર પડે, એ છુપાવે તો ન ખબર પડે. પણ તારા પરિણામની વાત છે ને તને ખબર ન પડે એ વાતમાં કાંઈ માલ નથી. અને તારા સ્વરૂપ, તારું સ્વરૂપ તને ન સમજાય એ પણ કાંઈ બનવા યોગ્ય નથી. તારી ભૂલ પણ તને સમજાય અને ભૂલ કેમ ટાળવી એ પ્રયત્ન કરે તો એ પણ તને સમજાય એવી જ વાત છે, ન સમજાય એવી કોઈ વાત નથી. નિયત ખોટી હૈ, જિસકી નિયત ખોટી હૈ ઉનકો તો અનંત ઉપાય પી લાભ હોને વાલા નહીં હૈ, ક્યોંકિ ખુદ કો ઊંધા ચલના હૈ, ઉસકો કોણ રોક સકતા હૈ. તેથી જીવનું જે સહજ જે સ્વરૂપ છે તેટલું જ માત્ર સમજવું છે, કાંઈ બીજાની વાત નથી કે ન સમજાય. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું સી રીતે બનવા યોગ્ય છે? પોતાનું સ્વરૂપ પોતાથી ગુપ્ત રહે એ કેવી રીતે બને એમ કહે છે, કેવી રીતે સમજાય એ પ્રશ્ન નથી એમ કહે છે. કેમ ન સમજાય એમ કહે, પ્રશ્ન એવો કર્યો છે. પોતાને પોતાનું સ્વરૂપ ન સમજાય એ કેમ બને, કે બીજાનું સ્વરૂપ તને ન સમજાય, તારું સ્વરૂપ તને ન સમજાય એમ કેમ બને? હવે શું કરવા, નથી સમજાતો એ બહુ સરસ ચિતાર લીધો છે આની અંદર, કે કેમ જીવ કેવી ભૂલ કરે છે. શું પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે. સ્વપ્નમાં જોવે કે એ હું મરી ગયો, હં મને આમ થઈ ગયું તેમ થઈ ગયું અને હું મરી ગયો, અને હવે બધા મારી છેલ્લી ક્રિયા કરી, પોતે જ જોવે પાછો. એ સ્વપ્નમાં જોઈએ કે જાગતામાં કોઈ જોઈએ કે, હે જાગતામાં તો કહ્યું તો ક્યાંય પહોંચી ગયો, અહીંયા તો જો પોતે તો પોતાની શરીરની અંતિમ ક્રિયા ન જોઈ શકે, પણ સ્વપ્નમાં બધું જોવાય. જેટલું બધું કરતા હોય ને એ જાણે એક બાજુ ઊભો ઊભો પોતે જોતો હોય ને એવી સ્થિતિ લાગે સ્વપ્નમાં. એ ખોટું છે એમ કહેવાનો મતલબ શું છે, કે એવું કાંઈ વાસ્તવિકતા એ બની શકતું જેમ નથી તેમ જ એવું જ છે એમ કહે છે. હું તેમ જ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણું માને છે. આ એનું સ્વપ્નું છે. અજ્ઞાનનું સ્વપ્નું કયું એટલે કે ખોટું. શું શું ખોટું, કે જે પોતાના નથી એને પોતાના માને છે. આ શરીર મારું, આ ઘર મારું, આ કુટુંબ મારું, આ સમાજ મારો, ગાંડો થયો છું એમ કહે છે. શું તારું ક્યાંથી થયું, સ્વપ્નમાં આ બધું તો સ્વપ્નું છે તારું. જીવને કોઈ કોઈનું કોઈ હોઈ શકે એ વાત બની શકે નહીં એમ કહે છે. ફરીથી જુઓ, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવે એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે. આ મારા છે એમ માને છે, બસ આ જ જીવની મોટી ભૂલ છે. આ ભૂલ એ ટાળે પછી મોક્ષ દૂર નથી એને, અને તે જ માન્યતા તે સંસાર છે, બીજો કોઈ સંસાર નથી. એવી જે બીજા દ્રવ્યોને વિશે, બીજા પદાર્થોને વિશે, બીજા સંયોગોને વિશે પોતાપણાની માન્યતા, એ જ જીવનો સંસાર છે. અનંત સંસાર એ એક જ કારણે લંબાયેલો છે, અનંતકાળથી લંબાયેલો એવો આ સંસાર આ એક જ કારણથી લંબાયેલો છે. આ એક કારણ તોડે, જાજી વાત કંઈ કરવાની જરૂર નથી, એક જ કારણ તોડવાનું છે, મારાપણું મટાડવું. ક્યાંય પોતાના સ્વરૂપને છોડીને બીજે ક્યાંય મારાપણું ભૂલથી એ કરવું નહીં, સ્વપ્નમાં પણ કરવું નહીં. એક જ કામ કરે પછી બધું થઈ જશે આગળની વાત. શું કહ્યું, કે પોતાને નહીં એવે એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, એ જ સંસાર છે, એ જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે. આ એક જ અજ્ઞાનને કારણે જીવ અધોગતિમાં ચાલ્યો જાય છે, પછી નરકમાં જાય, તિર્યંચમાં જાય. નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તેજ જન્મ મરણ જન્મ છે મરણ છે તેજ જન્મ છે નવો જન્મ લેવાનું કારણ પણ અજ્ઞાન છે અને મૃત્યુનું દુઃખ અનુભવવાનું કારણ પણ અજ્ઞાન છે. અરે રે હું મરી જઈશ તો એ અજ્ઞાનને કારણે છે. અને તેજ દેહ છે અને દેહનો વિકાર છે. એ જ શરીર ધારણ કરવાનું કારણ અજ્ઞાન છે. અને શરીરમાં રોગ થવાનો દેહનો વિકાર એટલે રોગ થવો તે એ પણ અજ્ઞાનને કારણે છે, બીજું કોઈ કારણ નથી. હા, અપનાપન લગ્ન જે છે એ લડકા મેરા હૈ, લડકી મેરી હૈ, એ પરિવાર મેરા હૈ, એ શરીર મેરા હૈ, કે પાગલ હો ગયા તું જીવ હો, તુમ્હારા કૈસે હો ગયા, દૂસરા જીવ તુમ્હારા કૈસે હો ગયા, વો ભી એક જીવ હૈ, યે ભી તુમ ભી એક જીવ હો. જો અપનત્વ કરતા હૈ વહી સંસાર હૈ ઓર વહી નરકાદી ગતિ કા હેતુ હૈ. પહેલા નરક ગતિ લ્યા હૈ, બાદ મેં દૂસરી વાત લ્યા હૈ. ડિસ્કેન્ડિંગ ક્રમ છે, પહેલાં મોટી વાત લીધી છે, પછી ઉતરતી વાત લીધી છે. એ જ નરકાદી ગતિનો હેતુ છે, એ જ જન્મ છે મરણ છે, દેહનો વિકાર એટલે રોગ છે. તેજ પુત્ર, તેજ પિતા, તેજ શત્રુ અને તેજ મિત્રાદી ભાવ કલ્પનાના હેતુ છે. અને એ જ અજ્ઞાનમાં કોઈને મિત્ર કલ્પે છે, કોઈને પુત્ર કલ્પે છે, શું કોઈને પિતા કલ્પે છે, કોઈને શત્રુ કલ્પે છે, કોઈ હં કાંઈ ને કાંઈ સંબંધથી પ્રતિબંધ છે. એ ભાવ કલ્પનાના હેતુ છે. અને એ નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. જ્યાં એ છોડ્યું કે મારું કોઈ નથી, હું સ્વતંત્ર એક જીવ છું, એ પણ બીજા બધા પણ સ્વતંત્ર જીવ છે, પછી મોક્ષનું કાંઈ એને કોઈ રોકી શકે નહીં, એને ક્યાંય પ્રતિબંધ નથી, એને બંધન નથી. પછી ત્યાં તો સહેજે મોક્ષ છે. અને એ જ નિવૃત્તિને અર્થે, એવા અજ્ઞાનની અને મમત્વની નિવૃત્તિને અર્થે સત્સંગ સત્પુરુષ આદિ સાધન કયા છે? એ મમત્વ મટાડવા માટે સત્સંગ અને સત્પુરુષનો યોગ એ સાધન કયા છે? પણ તે સાધન પણ ક્યારે? શું કે જીવ જો પોતાના પુરુષાર્થને ગોપીવા સિવાય પ્રવર્તાવે તો, પુરુષાર્થને ગોપીવા વિના એટલે પુરુષાર્થને સંતાડ્યા વિના, પુરુષાર્થ કરવાની શક્તિ છે પણ કરતો નથી, ગોપવે છે પોતે સંતાડે છે. હા, હિન્દીમાં શું કહે છે? હિન્દીમાં શું લખ્યું છે? ગોપવાનું છિપાયા, છુપાવે છે પોતાના પુરુષાર્થને, પોતાની શક્તિને છુપાવે છે. પોતાના પુરુષાર્થને છુપાવ્યા વિના પ્રવર્તાવે તો એ સત્સંગ અને સત્પુરુષનું સાધન એને સાધન કહેવાય, નહીંતર કોઈ બીજા તો કામ કરી દેવાના નથી. વધારે શું કહીએ આ બાબતમાં, વિશેષ શું કહેવું? આટલો જ સંક્ષેપ, એક જ વાત ટૂંકી, સંક્ષેપ એટલે ટૂંકી વાત. જીવમાં પરિણામ પામે, એકમાત્ર પોતાપણાની કલ્પના છોડે તો તે જીવ સર્વ વ્રત કરી ચૂક્યો, શું યમ કરી ચૂક્યો, નિયમ કરી ચૂક્યો, જપ કરી ચૂક્યો, યાત્રા કરી ચૂક્યો, ભક્તિ કરી ચૂક્યો અને શાસ્ત્ર જ્ઞાન પણ કરી ચૂક્યો. બધું આવી ગયું, એનું શાસ્ત્ર જ્ઞાને આમાં આવી જાય છે. અને મમત્વ ન છોડે તો શાસ્ત્ર જ્ઞાન પણ નથી, એનું કોઈ જ્ઞાન નથી એની પાસે, કોઈ સાધન જ એનું, બધા સાધન નિષ્ફળ છે એના. આ એક મમત્વ છોડે તો બધા સાધન કરી છૂટ્યો અને એ બધું કરી છૂટ્યો, એમાં કોઈ સંશય નથી, એમાં શંકા કરવા જેવી વાત નથી. બહુ મોટી વાત છે, પોતાપણું મૂકવું તે બહુ મોટી વાત છે ને. એકવાર મૂકે તો જીતી ગયો આખો સંસાર, ન મૂકે તો હારેલો છે જ કાયમનો. શું અને હારેલો છે એમાં તો ડિટોરિએશન આવ્યા વગર રહેશે નહીં, અધોગતિમાં ચાલ્યો જશે, પરિણામ તો ડિટોરિએટ થતા જ જશે, ઉતરતા જશે, ઉતરતા જશે, ઉતરતા જશે. એ જ વિનંતી છે. એ રીતે બહુ સંક્ષેપમાં પણ બહુ મુદ્દાની વાત કરી છે અને સ્વપ્ન દશાનો દ્રષ્ટાંત આપ્યો છે. એ એવું જ છે ખરેખર, સ્વપ્ન પૂરું થાય એમ જિંદગી પૂરી થાય છે. બીજું સ્વપ્ન શરૂ થાય છે, અને એક એક પ્રસંગ પણ બધા સ્વપ્ન જ છે. એકવાર બાબુજીને કહા થવા, સોનગઢ 17 દિવસ રોકાણા છેલ્લી વખત સોનગઢના સ્ટેશન ગયા તો કે 17 દિન કા એક સ્વપ્ન પૂરા હુઆ, ઓર એક સ્વપ્ન પૂરા હુઆ, ક્યા 17 દિન કા ઓર એક સ્વપ્ન પૂરા હો ગયા. ચલો બધા પ્રસંગો સ્વપ્ન જેવા છે, એમ સ્વપ્નું પૂરું થાય પછી કાંઈ હોતું નથી, એમ પ્રસંગ પૂરો થયો કે વાત પૂરી થઈ ગઈ.